ಸಾಂಖ್ಯಂ ಧ್ಯಾಯಂತಿ ಯೋಗಿನಾ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ಅಜ್ಞಾನತಿಮಿರಾಂಧಾನಾಂ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯಾ ಚಕ್ಷುರುನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರುವೇ ನಮಃ. ಮಹಾದೇವ್ಯಾ ಕುಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೇತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭುತತ್ವಲೋಚನದಾಯಕಂ.
ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತ ಆಕ್ ಬಸ್ಸೋ ಚೌಡ್ ಮುಂಬೈ ಫಾಗಣ ಸುದ್ 5 ರವಿವಾರ 1947. ಅಭೇದ ದಶಾ ಆವ್ಯಾ ವಿನಾ જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પોતાની અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો, સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે અને એમ થવા માટે સત્પુરુષના શરણ જેવું એકે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારા મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણેય તાપથી બળતા જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે. પરમ કૃપાળુ દેવે આ પત્ર પરમ મુમુક્ષુ એવા પૂજ્ય સ્વભાગભાઈ ઉપર લખ્યો છે. સૌભાગભાઈને પરમ કૃપાળુ દેવનું પરમાત્મા સ્વરૂપમાં દર્શન થયું, ઓળખાણ થયું, એટલે એમણે તો આ અગમ નિગમના રહસ્યના અદ્ભુત પ્રશ્નો કૃપાળુ દેવને પત્રો દ્વારા સમાગમ ચાલુ જ કરી દીધો. બે દિવસ થાય અને કૃપાળુ દેવનો જવાબ આવે કે ન આવે, પણ આમણે તો પત્ર લખવાનું ચાલુ જ રાખ્યું. કૃપાળુ દેવના કેટલાય પત્રો 5-7 ભેગા જવાબ આવે, કોઈનો આવે કોઈનો ન આવે, કઈ નહીં. સત્પુરુષ મળ્યા છે, શરૂ કરી દો. જેમ આપણને કૃપાળુ દેવ મળ્યા છે, ભક્તિ કરો, પરિણામ આવવું હોય આવશે. કૈરાજ કરો બસ, દિવસ ને રાત હવે સમય મેળ્યો છે, હવે રોકાવા જેવું નથી, હવે ક્યાંય થોભવા જેવું નથી, હવે કોઈ કારણ કોઈ બહાનાબાજી ક્યાંય અટકાવવા જેવું નથી. આ જીવને તો મરી ગયા છે, સમજી લેજો. અનંત કાળે આવો યોગ મળ્યો છે, અનંત યુગ પછી આવો યોગ મળવો કઠિન છે. કાળ હવે જે આવી રહ્યો છે એ તો પડતો પડતો મહા દુર્ઘટનો છે, કઠિન. ત્યારે એની અંદર અત્યારે જે તબક્કે ઉભા છે, એમ સૌભાગભાઈની આ દ્રષ્ટિ હતી, આપણે તો દ્રષ્ટિને પકડવી છે. એમણે કૃપાળુ દેવ પાસે પત્રો લખવા જ માંડ્યા. તત્વજ્ઞાન, પ્રભુ શું છે, આ જગત શું છે, આની રચના શું છે, આને ઈશ્વર કોણ છે, આનો કર્તા કોણ છે, આ સૃષ્ટિનો કર્તૃત્વવાદ શું છે, આ કર્મ શું છે, કેટલા કેટલા પ્રશ્નો, કેવા કેવા પ્રશ્નો. એક સાચા મુમુક્ષુને, સાચા જિજ્ઞાસુને બધામાંથી કરવું છે એટલું જ, પ્રભુ મારે તો આત્માર્થ જ કરવું છે, આ જાણીને બીજું કઈ કામ નથી. આ બધું જાણીને બીજું કઈ કામ નથી, આત્માર્થ પ્રાપ્ત કરવો છે. આવી લગ્ની લાગે, આવી લગ્ની લાગે.
એમ વિચારી અંતરે શોધે સદગુરુ યો બીજો નહી મન રો.
અમારે તો સદગુરુની શોધ શું કામ જોઈ છે? સમય કરવા છે, સત્કાર કરવા છે, આશ્રમો બાંધવા છે, અમારે એમાં ટ્રસ્ટી થવું છે, અમારે એમાં મૌડી થવું છે, એમાં મોભી થવું, એટલા માટે ગુરુ ગોતવા છે કે ક્યાંક અમારું માન કસાય પોસાય, અમને પણ ક્યાંક આઉટલેટ મળે, અમારે પણ ક્યાંક કહેવાનું હોય ને, અમારે ક્યાંક બોલવાનું હોય ને,
અમે ક્યાંક મોટા થઈને રહીને
અહીંયા તો અમને કોઈ ગણતું નથી, એટલા માટે સદગુરુ શોધવા છે તારે. આપણી પોતાની અંદર રહેલી સૂક્ષ્મ માન કસાયની અનેકવિધ પ્રકારની જે ઈચ્છાઓ છે, તૃષ્ણાઓ છે, વાસનાઓ છે, સ્વચ્છંદ છે, એને પોષવા માટે તારે ગુરુ ગોતવા છે. કોઈ આપણને કે બહુ સરસ કરો છો એટલે મજા આવી જાય એવું કહેનાર તો કોક જોઈ ને, એટલે કોકને ગુરુ માની લેવા, કહેવાનું બહુ મોટો ગુરુ છું, કામ મારા વખાણ કરે છે તમને ક્યાં ખબર છે. અંદર ગલગલિયા થાય, મજા આવે, મિથ્યા સમતા વેદાય,
જેવને ખબર નથી.
પરંતુ સૌભાગભાઈના જીવનની અંદરની દ્રષ્ટિ પકડી લેવી જોઈએ. જગતની રચના ઉપરનો પ્રશ્ન છે, આ પ્રશ્ન કેવો છે? જગતની રચના આપણે જે દેખીતું દ્રશ્યમાન જગત જોઈએ છીએ, એ જગત વિશેનો પ્રશ્ન પૂછ્યો છે એના ઉત્તરમાં કૃપાળુ દેવે જવાબ લખ્યો છે. આવા જિજ્ઞાસુ જીવને કે જોજો, જગતની વચ્ચે છીએ આપણે, આપણે તો જગતના સંબંધોની દુનિયામાં જીવીએ છીએ, આપણી તો ચારે બાજુ જગત જ છે. કૃપાળુ દેવ લખે છે, અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. આ જગતની રચના તો ચિત્ર વિચિત્ર છે, સમય સમય પરિવર્તિત છે, અનાદિ અને પ્રવાહથી આ જગત અનાદિ અનંત દેખાય છે, પરંતુ આ જગત તો સમય સમય બદલાતું જાય છે. પાણીનો પ્રવાહ જેમ નદીની અંદર બદલાતો જાય છે અને અજ્ઞાનીની મૂઢની દ્રષ્ટિ એવી છે, ઓહો કેટલા વર્ષોથી નદી એને છે, નદી એને નથી, પાણી પણ એને એ નથી. પ્રવાહથી નદી એક ને અખંડ છે, ભાગીરથીનો પ્રવાહ સનાતન કાળથી વહી રહ્યો છે, પણ એક જ ભાગીરથીમાં બે વાર સ્નાન થઈ શકે એમ નથી, કારણ કે પાણી પ્રવાહથી વહેતું છે. જે પાણીમાં અત્યારે સ્નાન કર્યું પછી કરશું ત્યારે એ પાણી જુદું છે, એ ગયું એ તો ગયું, એવો કાળ પ્રવાહ છે. એવા કાળ પ્રવાહમાં રહેલું જગત સમય સમય બદલાતું જગત છે. અનંતા અનંત ઉદગળોની આ પરિવર્તનશીલ જે પ્રક્રિયા અરૂપી છે, સૂક્ષ્મ છે, એ આપણી નજરમાં પકડાતી નથી, છતાં બદલાતી છે, એવું આ જગત છે. બદલાતા જગતની અંદર હું અભેદ છું, મારે ને આ વિચિત્ર જગતને કઈ લેવા દેવા નથી, એના એક પરમાણુ ને મારે કોઈ સંબંધ નથી, ખબર નથી મને તો મારામાં પણ એવા અનંત પરમાણુ આવે છે ને સમયે સમયે જાય પણ, હું જેને હું માની બેઠો છું. અરે ભાઈ, અંદર રહેલું ચૈતન્ય અભેદ છે, આ જગતનું એક પણ પરમાણુ એને ભેદી શકતું, એને સ્પર્શી શકતું પણ નથી. એવો આત્મા ત્રિકાળી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, એવા અનંતા અનંત ગુણોનો આ સામર્થ્યવાન ધણી, એવો આ જગતથી ભિન્ન છે. અભેદ દશા આવી જ્યારે પોતાની પ્રતીતિમાં આવે, એ ત્યાર પહેલા જગત સાથે જે જુએ છે, રચનાની જોવા ઈચ્છે છે, રચનાની અંદર જે મોહ દ્રષ્ટિ કરે છે, એ બંધાય છે. આહા, કેટલું સરસ, કેવું સરસ વાતાવરણ છે. એડમિટ છે, તારે ને કોન્ટિનેન્ટલ ક્લાઇમેટ ને કે વાવાઝોડા ને કે વરસાદ ને કઈ સંબંધ નથી, એને સંબંધ બધો આ પૂદગઢ પરમાણુ ને એકબીજા સાથે છે. ઓહો, આજ તો આ ફલાણું ખાધું, મજા આવી ગઈ, સવારના પ્રમાણે ટેસ્ટોડો થઈ ગયો. ભાઈ, એ પદાર્થની જાત જુદી છે, તારી જુદી છે, શરીર સાથે એની જાત એક છે, શરીર સાથે એની જાત એક છે, પણ તું તો અભેદ છો. એક એક સંસાર સાથેના સંબંધો, એક એક સંબંધો પ્રત્યે લાગે કે પ્રત્યેક જે વસ્તુ હું જોઉં છું ને મને એની અંદર રાગ રૂચિ થઈ તો હું એનાથી અભેદ છું. સરસ કપડા પહેર્યા, હું એનાથી અભેદ છું. સરસ ખાધું, હું એનાથી અભેદ છું. દ્રશ્ય સરસ જોયું, હું એનાથી અભેદ છું. સરસ મજાનો સંગીતનો કાર્યક્રમ, ફાઈન હો તમે પેલો કાર્યક્રમ સાંભળો, હું એનાથી અભેદ છું. સરસ સુગંધ સરસ આવે છે, હવામાન કેટલું છે, હું એનાથી અભેદ છું. બેઠક બહુ સરસ છે, વાતાનુકૂલિત છે, આ છે સોફા સોફ્ટ છે, પણ હું એનાથી પાંચેય ઇન્દ્રિયો અને મન, પાંચેય ઇન્દ્રિયોના 23 પ્રકારના વિષયો, પુદગળની જે ગુણ છે
રસ રંગ
ગંધ અને સ્પર્શ, અને એના 23 વિષયો ઇન્દ્રિયોના અને મનના અસંખ્ય વિકલ્પો, આ બધાથી હું તો અભેદ અખંડ એવો ત્રિકાળી જ્ઞાયક આત્મા છું. આવી દશા ન આવે ત્યાં સુધી જગતને જે જીવે એ જગત સાથે રતિ ભાવ કરે, હું એનાથી ભિન્ન છું એવું ભિન્નપણું જ્યાં સુધી શ્રદ્ધામાં ન આવે, શ્રદ્ધામાં ન આવે ત્યાં સુધી જે વસ્તુ જુએ, જે સાંભળે, કોઈ પણ ઇન્દ્રિય દ્વારા એનો જે કંઈ એની સાથે જોડાય, ત્યાં એને એની સાથે કોઈ ને કોઈ પ્રકારના ઉત્સુક પરિણામ થાય છે. આપણી શાસ્ત્રીય પરિભાષામાં એને કહે છે ઉત્સુક પરિણામ. એ ઉત્સુક પરિણામ કશાયને જન્મ આપે છે, અને એનાથી જીવને અધ્યવસાયમાં રતિ અરતિ, રુચિ અરુચિ, ગમો અણગમો, ઇષ્ટપણાની અનિષ્ટપણાની, હિત અહિત, આ બધી જ એને અંદર કલ્પનાઓનું જો ચાલ્યા જ કરે છે. વસ્તુ પકડાય ન પકડાય અલગ વસ્તુ છે, જીવની મૂળતા હોય તો કઈ ન પકડાય, ન પકડાય એની ચિંતા નહીં કરવાની, પણ છે. આવો ભાવ થતા ઉત્સુક પરિણામ આવતા વિભાવ પરિણામ થાય, કશાય પરિણામ થાય, અકશાય પરિણામ ન થાય. અને કશાય પરિણામ થાય તો બંધ પડે, પડે ને પડે જ, પછી કેટલો પડે પાછું વળી બીજી બીજી વાત છે. આખો કર્મ સિદ્ધાંત આપણે આખી ચર્ચા નથી કરતા, પણ કશાય પરિણામ એ કર્મ બંધનું એક આશ્રવનું કારણ છે. તો આશ્રવનું કોઈ પણ કારણ વિદ્યમાન હોય તો કર્મનું કાર્ય નિપજે, નિપજે અને નિપજે. કારણ કાર્યનો સિદ્ધાંત, કોઝ એન્ડ ઇફેક્ટ્સ, ઇફેક્ટ ઇનવેરિએબલી ફોલોઝ કોઝ. જો કોઈ કારણ ઉત્પન્ન કર્યું તો તેનું કાર્ય નિષ્પન્ન થશે જ. વૈજ્ઞાનિક છે વિતરાગ વિજ્ઞાન, વૈજ્ઞાનિક છે. અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી, આ જૈન દર્શનમાં કઈ માણસની તો વાત જ કરી નથી, જીવ પ્રાણી, પ્રાણને ધારણ કરનાર જે આત્મા છે તે જીવ કહેવાય, પ્રાણી કહેવાય. 10 પ્રાણ એમાં જીવની પોતાની યોગ્યતા અનુસાર એટલા પ્રાણ ધારણ કરે, 10 કરે, 5 કરે, 4 કરે, 6 કરે, 7 કરે, ચાલ્યા કરે, એ જુદો વિષય છે. પણ પ્રાણી, પ્રાણને દ્રવ્ય પ્રાણ, 10 દ્રવ્ય પ્રાણોમાંથી અમુક પ્રાણોને ધારણ કરનાર જે જીવ છે, એટલે પ્રાણને, દ્રવ્ય પ્રાણને ધારણ કરે છે તે, આ પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે. આ જગત શું છે, કેવું છે, ઓહો ઈશ્વરે કેવું બનાવ્યું છે, કેવું સુંદર છે, જો આની અંદર પડી ગયો તો બંધાય છે. અરે જગત પ્રત્યે પણ નિસ્પૃહ થવાની જ્ઞાનીઓની આજ્ઞા છે. કૃપાળુ દેવે 108મો પત્ર વાંચ્યો, એમાં આવ્યું હતું કે અંતરનું સુખ અંતરની સમસ્થિતિમાં છે, અને સમસ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થ સંબંધી આશ્ચર્ય ભૂલ. આપણને તો બાહ્ય પદાર્થ સંબંધી આશ્ચર્ય કેટલું વર્તે છે, કોઈ પણ બાહ્ય પદાર્થ જોઈએ એટલે આપણને આહા ભાવ કેટલો થઈ જાય છે, ઓહો. ગમે તે થાય જગતની અંદર, પાંચ ઇન્દ્રિયના વિષયની અંદરનો કોઈ પણ પદાર્થ એટલે જગત, એમાં ગમે તે થાય તો પણ એ સમજે કે મારે ને એને એની અરે કઈ લેવા દેવા, બાહ્ય પદાર્થ સંબંધી આશ્ચર્ય ભૂલ તેનું તો વિસ્મરણ કર. જગતને ભૂલવું અને સતના ચરણમાં રહેવું બહુ કઠિન છે. જગતની સાથે રહેવું અને જગતને ભૂલવું, જગતની સાથે રહેવું અને એનાથી અભેદપણે રહેવું, જગતની સાથે રહેવું અને એનાથી ભિન્નપણે રહેવું. હા, એ રહેતા આવડે તો દેહમાં રહેવા છતાં દેહથી ભિન્ન રહી શકાશે, નહીં તો નહીં રહી શકાય. પેલા જગતની સાથે ભિન્નપણે રહેતા આવડે તો દેહમાં હોવા છતાં દેહની સાથે ભિન્નપણે આપણને રહેતા આવડે. ત્યાં સુધી વાત એ વાત છે અને દશા એ દશા છે. કૃપાળુ દેવ કીધું, વાત કર્યા કરતો તારે જેટલી કરવી એટલી, ધર્મની, તત્વજ્ઞાનની, સિદ્ધાંતની વાત કઈ રાખે, ભિન્નપણે કેવળ આત્મભાવમાં રહેવાનું છે આખરે તો. પરમાર્થની જેમ જેમ આપણી સાધના પરિપક્વ થતી જાય, પુષ્ટ થતી જાય, તેમ તેમ આ જીવ સંબંધોની દુનિયાથી અળગો થતો જાય. બધા સંબંધને વોસી રાખવાના છે અને આ મહાન સતને શરણે જવાનું છે. કરવાનું કાર્ય તો એક જ છે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. તો આ વોસી રાખ, સમયે સમયે આ જીવને કહ્યું છે કે તું વોસી રાવ, આ જગતના જેટલા સંબંધ તને ઓળખાણમાં આવે, સમજમાં આવે, ખ્યાલમાં આવે કે ભ્રાંતિ હતી, છેતરાઈ ગયો, વોસી રાવી દે, હિસાબ પૂરો કરી નાખ અને સત્યના શરણમાં રહે. એટલે વોસી રાવાના પછખાણ લેવા અને પછી ચાર શરણાનું સ્મરણ કરવું કે હું આ વોસી રહ્યું પણ જઈશ ક્યાં પાછો, દુનિયામાં પાછો રામ રામ કરી આવ્યો અને આપણું તો ઠેકાણું નથી. આ જૈન દર્શન એમ કઈ અધવચ્ચે અંતરિયાળ આપણને રખડાવે એમ નથી. તું જગતને વોસી રાવી દે પછી પ્રભુ જાઉં ક્યાં, જગતને તો મેં જ્યાં હતો ત્યાં તો સિંદરા કાપી નાખ્યા, ત્યાં તો સંબંધ બધા બાળી નાખ્યા, ત્યાં તો રામ રામ કરીને આવ્યો, હવે હું ક્યાં જાઉં? તો કે અરિહે અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામિ. બે માર્ગ છે, અહીંથી છૂટ અને અહીંયા જા. એવું નથી કે અહીંથી છૂટ અને પછી રોકડ અદવા છે, બે માર્ગ છે. અદભુત વાત, જૈન દર્શનની વાત, એક એક વિચારીએ ખૂબ આનંદ આવે. સાધનાના માર્ગની અંદર શ્રદ્ધા પુષ્ટ થાય, વિચારવું જોઈએ, સતત ખોલન, સતત મનન, સતત ચિંતન કરો. આ સ્વાધ્યાય આપણો, સત્પુરુષનું એક વાક્ય મનની અંદર ઘૂસી જવું જોઈએ અને એનું સમાધાન ના થાય ત્યાં સુધી એની પાછળ પડીએ. અભેદ દશા એટલે શું? જે પ્રાણી આ જગતને જોવા ઈચ્છે છે તે બંધાય છે. આ જ્ઞાનીનું વાક્ય શું આપણને, વોટ મેસેજ ઇટ કન્વેઝ, આ શું સંદેશ આપે છે. આ સ્વાધ્યાયમાં વાંચી ગયા એટલે પતી ગયો. આજ 214મો પત્ર હતો, વાંચી લીધો. અભેદ દશા વિના જે પ્રાણી આ જગતની રચનાને જોવા ઈચ્છે છે તે બંધાય, પણ એમ જો શું? આ તો યાદ રહ્યો, પછી એનો આશય શું પકડાયો, એનો ભાવ શું પકડાયો, એનું અર્થ રહસ્ય શું પકડાયું, અને એ સમજણ જેટલી વિકસિત થાય એના ઉપરથી તારામાં અભેદ દશા આવી. આપણામાં અભેદ દશા જેવું કઈ, અભેદ દશા કોને કેવી? જીવના સ્વરૂપની વિચારણાનો અવકાશ મળે છે કે હું અભેદ છું, કોઈની સાથે ભળી શકું એવો મારો સ્વભાવ નથી. ચેતનની પર્યાય ચેતન અને જળની પર્યાય જળ, આ જિનેશ્વરે કહેલો સિદ્ધાંત. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ, અનંતકાળથી બંને દ્રવ્યો સાથે હોવા છતાં એક પણું પામે નહીં, ત્રણેય કાળ દ્વય ભાવ. આ બે જુદા છે તો જુદા જ છે, અભેદ છે તો અભેદ જ છે, અને જળ અભેદ છે. પણ જળ ભૂલ નથી કરતું એટલે આપણને કીધું, અને જળને કહેવાનું હોય ને કેમ કે એને બોધ કઈ થાય એમ છે, એનામાં જ્ઞાન દર્શન નો ગુણ નથી એટલે એને કીધું નથી. બાકી જળ પણ અભેદ છે, કે આપણે અભેદ છીએ અને એ ભેદી છે ના, એ અભેદ છે. પણ હવે એને મતલબ નથી કઈ, પાંચ અજીવને કઈ મતલબ નથી, કારણ કે એને કેમ ભૂલ કરવી છે? જ્ઞાન હોય ત્યાં અજ્ઞાનની સંભાવના છે. આપણે જયારે કહીને કે બુદ્ધિ હોય ત્યાં મૂઢતા હોય, પણ આપણે કે એનામાં તો એ નથી, પછી એને જળ કેવું નકામો છે, મૂઢ ન કેવો. અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી, કોઈ પણ પ્રાણી આ જગતની રચનાને જોવા ઈચ્છે છે, રચના એટલે મારું તમારું બધાનું જગત, આખા જગતની રચના આપણા ધ્યાનમાં નહીં આવે, પણ આપણે જેની સાથે આપણી પાંચ ઇન્દ્રિયોના વિષયો જેટલા સતેજ થાય, જેટલા વિસ્તૃત થાય, એના કારણે જેટલા સંબંધમાં આપણે આવીએ એ આપણું જગત છે. અત્યારે જગત તો ઘણું છે, એમાં કઈ બધા, એને આપણે 14 રાજલોક છે, આપણને ક્યાં કઈ ખબર છે? આપણે તો ઘણી વાર આપણા કુટુંબની બહાર નીકળવા તૈયાર નથી, આપણા ઘરની બહાર નીકળવા તૈયાર નથી, આપણા ગ્રામ ગામની બહાર નીકળવા તૈયાર નથી. આપણી સ્થિતિ તો કુવાના ડેડકા જેવી છે. આપણે બોલીએ જગત, જગતને ને આપણને શું કઈ ખબર? ન હિંક ન ફટકડી, કઈ ભલા હશે જગત આપણને ક્યાં ખબર છે?
કે 14 રાજલોક પ્રમાણ આ આખો લોકાલોક
એની અંદર આત્મા એના પ્રદેશો લોકાલોક પ્રમાણ વ્યાપક થઈ શકે એવા છે અને એના જ્ઞાનની તાકાત એક જ જગ્યાએ હોવા છતાં લોકાલોકનું જ્ઞાન કરી શકે એવા એના આત્મ પ્રદેશમાં અનંત જ્ઞાનની ક્ષમતા રહેલી છે. લોકાલોક પ્રકાશક એવો આત્મા અને જરૂર પડે તો સમુદ્ઘાત કરે એવા આમાના પ્રદેશ ઈ 14 રાજલોક એવું જ્ઞાનીઓએ આ આખી સૃષ્ટિનું સ્વરૂપ જોયું, વિશ્વનું દર્શન કર્યું. આપણને તો વિશ્વ જગત કઈ બોલીએ અર્થ કઈ આમાં આપણે નાનામાં નાના એક અંશને પણ પકડી શકતા નથી. અને એ જે કઈ અમારે છે ભૂગોળ તરીકે એમાં પણ આપણું જગત કેટલું, ભૂગોળ જે છે પૃથ્વીનો ગોળો એમાં પણ આપણું જગત કેટલું, આપણું એક મકાન, એકાદો પ્લોટ, એકાદું ફલાણું ઢેકણું પૂછડું આ તે એની અંદર જ રહીમાં કરીએ અને એમાં જ બધા આખા મનના ઘોડા અને આ બધા રમત કેરા કરીએ. કઈક કરવું જોઈએ ને, આપણે કઈ કામ કરવું હોય, અરે શું કાકા તું મગધરા જેવો છે, આમાં તારો કોઈ ક્લાસ નથી, તારું કોઈ સ્થાન નથી, કહેવાતા જગતમાં પણ તારું કોઈ સ્થાન નથી. પૃથ્વીના ગોળામાં આપણું મકાન શોધી શકાય, આપણા ગામનું ઠેકાણું નથી, આપણા ગામની અંદરનો આપણા પ્લોટ ને સોસાયટી ને એમાં મારો ફ્લેટ તમને ખબર છે 12 લાખનો છે, ધોઈ પીવો છે, તારા 12 લાખનો ફ્લેટ ને શું કરવું છે, પણ કોઈ સ્થાન નથી. આવી જગતની એક અંશની રેખાની અંદર આ જીવ કેટલો સપડાય છે, કેટલો ફસાય છે, કેટલો મૂંઝાય છે, કેટલો પોતાના આત્માને બંધન કરીને બેઠો છે. આ બધી મર્યાદાઓ આની બહાર તો નીકળે, એટલે જ્ઞાની કહે છે તું આને જોવામાં રેચો પેચો રેમાં. અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચનાને જોવા ઈચ્છે છે આ પ્રાણીને જો આવી સમજ આવે કે આ જગતને ને મારે તો આજથી કદાચ વિસ્તૃત હોય 50 ફ્લેટ હોય તો મારે એની સાથે કઈ સંબંધ
અપને ખાતિર મહલ બનાયા અપને ખાતિર મહલ બનાયા આપ હી જાકર જંગલ સો તન ધન કી કોન બડાઈ દેખત નયન મે મીતી મિલાઈ ઇસ તન ધન કી.
શું બડાઈ મારીએ છીએ આપણે, શું શેખી મારીએ છીએ, કેનો મહિમા ગાવા નીકળ્યા છીએ આ તનનો ને આ ધનનો. જ્ઞાની પુરુષ કબીર સાહેબ કહે છે કે તારા માટે મહેલ ના મહેલ બનાવ્યા હોય તો તું જઈને ક્યાં સૂતો,
જંગલની અંદર સ્મશાનમાં જ્યાં કોઈ વસ્તી નથી. સ્મશાન તો અહીંયા હોય, વસ્તીની બહાર કાઢ્યો, ગામમાં નહીં ભાઈ,
ગામમાં નહીં,
ખબર નથી આ માણસનો વસવાટ છે. પણ આ ભાઈ કોણ છે તો કે એ તો મળદું છે, એ ક્યાં માણા હતો, જવા દો એને, પતાવી દો. પહેલેથી ગામની હદની બહાર આપણી વ્યવસ્થા રાખી છે અને આપણે ગામની અંદર પ્રાઇમ એરિયાની અંદર આપણો બંગલો બાંધીએ. ક્યાં? પ્રાઇમ એરિયાની અંદર, લોકેશન હાર્ટ ઓફ ધ સિટી, હાર્ટ ઓફ ધ ટાઉન. પણ મરીશ ત્યારે તને ક્યાં નાખશે, એટ ધ એન્ડ ઓફ ધ ટાઉન. નક્કી કરી લેજે આ સ્થિતિ છે સંસાર, આ જગતની રચનાને જોવામાં ક્યાંય બંધાવા જેવું નથી, ક્યાંય મોહ પાસ્ટમાં ફસાવા જેવું નથી. જ્ઞાની કહે છે કે અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. એક વાક્ય પણ ઝંકાર કરી દે અંદરથી, આ તત્વનો પ્રકાશ કરે, આ વાક્યને જેટલું વિચારીશું એટલો તત્વનો પ્રકાશ થશે. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.
એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પોતાની અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો.
પ્રભુ, તમે તો અમારી આંખ ઉગાડી દીધી. આ જગતને જોવામાં અમને તો ખ્યાલ જ નહોતો કે અમે તો જગત સાથે તદાકાર દશાથી જોતા હતા, એકરૂપ દ્રષ્ટિથી જગત સાથે જોતા હતા, એ મારું છે એમ માનીને જોતા હતા, મમત્વ ભાવથી આ જગત સાથે અમે માલતા હતા, એનો મહિમા ગાતા હતા, એની પૂજા ઉપાસના કરતા હતા, અને ક્યારેક ચેતન કરતા જળનું મહાત્મ્ય અમે વધુ ગણતા હતા. અમે તો જળ એવા અમારા સ્કૂટરની પૂજા કરી, એને જાનલા કરી, મૂરખના જામ બધા. અંદર રહેલા ચૈતન્યની કોઈ દિવસ પૂજા કરી? મકાન, ગાડી, વાડી આ બધા પ્રત્યેનો આપણો ભાવ કેટલો બધો, કેટલો પૂજનીય ભાવ થાય છે પછી, કેમ કે વિવેક ક્યાં રહે પછી? આપણો લગાવ કેટલો છે બતાવે, બીજું કઈ નથી આમાં. સમજો, કરે જે કરતા હોય, જે હાલતું વ્યવહારમાં હોય તો વ્યવહાર ધર્મ બજાવવા. નાના જ પડતા આપણે કોઈ ચાંદલો ન કરતા, બે કરજે ભાઈ, પાંચ કરજે, પણ આમ જ છે કે હું જળને કરું છું અને આને મારે કઈ લેવા દેવા, આમ સમજીને ચાલ. જેથી તેથી અમારા ઘાતનું કારણ બની શકશે, મને બચાવવાનું કારણ તો બને કે ન બને. જે વસ્તુ જળ પ્રત્યેની એટલી બધી આપણી અત્યારે જે આસક્તિ છે, મોહ બુદ્ધિ છે, જ્ઞાનીઓ એનાથી આ જીવને છૂટો પાડવા માટે આ બધી વાત કરે છે. છૂટું પડી જવું છે, અભેદ છે, વાસ્તવિક અભેદ છે. તું ખોટો એને બેને ભેગા કરીને બેઠો છો. માટે જ્ઞાનીઓ કહે છે એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી. આ રચનાનું કારણ શું છે? પ્રીતિ કરવી, એને તું સમજ, એને તું જાણ, એને તું તારા ધ્યાનમાં લે, તારા લક્ષમાં લે કે જગતની રચનાનું કારણ શું છે. જગત શેનાથી બને છે? ઈશ્વરે બનાવ્યું. કોણે બને? સ્વયંભૂ છે જગતમાં અનંતા અનંત એવા જે કઈ અજ્ઞાની જીવો છે અને અનંતા અનંત પૂદગલ પરમાણુઓ છે. આ બંનેના વિભાગના વિભાવના સંયોગનું પરિણામ એ જગતનું દ્રષ્ટિમાન રૂપ છે. એટલે સમયે સમયે પલટાતું જાય છે, કેમ કે મારા એકના ભાવથી આ જગત નથી બન્યું. મારા એકના ભાવથી કેટલા જીવો આની અંદર ભાગીદાર છે? તો કે અનંત આનંદ. અને કેટલા પૂદગળ છે? તો કે અનંત. બસ આ પૂદગળ જેનો જેનો આરે ભાવ જીવનો સમાપ્ત થયો, એ પૂદગળ પાછું પોતાની સ્વાભાવિક અવસ્થા પ્રાપ્ત કરી લેશે, અને જેને હજી ક્યાંક ને ક્યાંક જોડાયેલું હશે એ પૂદગળ ક્યાંક પરિગ્રહના રૂપમાં, ક્યાંક મકાનના રૂપમાં, ક્યાંક દ્રવ્યના રૂપમાં, ક્યાંક અલંકારના રૂપમાં, ક્યાંક વસ્ત્રના રૂપમાં ચાલ્યા કરશે. આમ પ્રવાહથી અનાદિ અનંત અને વ્યક્તિગત પૂદગળની અપેક્ષાએ સમય જીવી એ કઈ કાયમી રે નહીં. એમ જીવો પણ સમયે સમયે અનંત જીવો પોતાની પર્યાય બદલા જ કરે, અને છતાંય જીવો જગતમાં હોય જ. જ્ઞાનીઓએ આ સર્વજ્ઞએ કહ્યું છે કે આ જગત અનાદિ અનંત છે પણ સ્વયંભૂ છે, એનો રચનાર કોઈ નથી. એક પત્ર આવે છે અધિષ્ઠાનનો, આવશે ત્યારે વિચારીશું. એ અધિષ્ઠાનની અંદર કહેવું છે કે આ જગતનું અધિષ્ઠાન આ સત છે, આત્મા છે. સિદ્ધ પરમાત્મા દ્વારા કોઈ જગતની નિર્મિતિ થાય છે ખરી? જો આપણે આટલા અજ્ઞાની ને અભણ મુવા છીએ તો આપણને આપણું જગત હોય કે બે ફ્લેટ ને ચાર ફેક્ટરી ને બે ફિયાટ ને બે આ બધું બનાવી શકતા હોય તો સિદ્ધની તાકાત કેટલી? તો એના બંગલા કેટલા? એના ઘર કેટલા ફ્રીજ હોય? એના ઘર કેટલા એર કન્ડિશન હશે? એના વાહનો કેટલા? તો કે કાંઈ નહીં, એક પરમાણુ પણ નહીં. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. આવું સિદ્ધનું સામર્થ્ય તો એના દ્વારા નિર્મિત થયેલું જગત શું અને એનું સ્વરૂપ શું? કાંઈ નહીં. સમયની દ્રષ્ટિએ નહીં હો, ચિત્તના ઉપયોગની દ્રષ્ટિએ. ભલે અડધો કલાક હોય કઈ વાંધો નહીં, અડધો કલાકે બસ છે, પણ ઉપયોગ બરોબર જ્ઞાની પુરુષના વચનમાં સ્થિર કરી દેવાનો, અચળ ઉપયોગ. કૃપાળુદેવે રાખ્યું છે તે થવા, અચળ અને ગંભીર ઉપયોગ રાખ. 108 પત્રંક આપણે પછી વાંચીને ભૂલી જઈએ, યાદ રાખવું પડે, થોડું સ્મરણમાં લેવું પડે કે તે થવા સાહેબ કેવી રીતે થાય, મારી સમજે સાહેબ મને આ સુખ કેમ આવ્યું, ભ્રાંતિમાંથી કેમ નીકળું, તો કે તે થવા અચળ અને ગંભીર ઉપયોગ રાખ. પણ સાહેબ 24 કલાક ન રહીએ તો અમે તને 24 કલાક રાખવાનું કહેતા, તું તારી મેળે કેસ કે 24 કલાક ન રહીએ. જ્ઞાનીઓ કે છે કે બે ઘડીએ ન રહીએ, તું શું હોય બે ઘડી રહીએ તો તું અમારી હારમાં આવી જાય. બે ઘડી જો તારો ઉપયોગ અચળ ગંભીર અને સ્થિર રહીએ તો તું ત્યાંથી ઉઠીને ક્યાં બેસ, અમારી હારે બેસે. અમારું સામાયિક એની કાળ મર્યાદા આ સમર્થ એવા સર્વજ્ઞ વૈજ્ઞાનિકો એ મૂકી છે કે બે ઘડીથી વધારે આ ઉપયોગની સ્થિરતા સંભવિત નથી. તો તું શું કામ 24 કલાકની વાત કર્યા કર, શું આખોથી ધર્મ કરવો, શું આખોથી ધર્મ કરવો, તો પછી બાયડી છોકરાનું શું કરવું, ધંધા વેપારનું શું કરવું, સંસાર લઈને બેઠા છી બધા, એ વ્યવહાર વેપાર છે, આટલા આટલા સંબંધો છે, આટલા વર્ષથી હું અહીંયા છું, આટલી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. તમે કયા જ્ઞાનીએ કીધું કે 24 કલાક આ કર, કીધું કોઈ? ભગવાન મહાવીરે શ્રેણિક મહારાજાને કીધું કે તારી 7મી નારકીના આયુષ્યના બંધ તારે તોડવા છે. શ્રેણિક મહારાજા પૂછે છે કે સાહેબ કોઈ ઉપાય કરો, તો કે ઉપાય એક જ, 7મી નારકીના આયુષ્યના બંધ તોડવાનો ઉપાય છે, ન થાય એ વાત જુદી છે, પણ એવું સામર્થ્યવાન તત્વ જગતમાં વિદ્યમાન છે. એક બાજુ તારું અશુભમાં અશુભ, નિકૃષ્ટમાં નિકૃષ્ટ કર્મની સ્થિતિ છે 7મી નારકીની વેદના, પણ બીજી બાજુ આવી પણ એક શક્તિ છે જગતમાં. કઈ છે સાહેબ? તો કે પુણ્યા શ્રાવકની એક સામાયિકનું ફળ લેતો આવજા, એટલે કામ પતી ગયું. કેટલી સામાયિકનું કીધું તું? એમ નતું કીધું ને કે 1,00,000 સામાયિકનું ફળ લઈને આવજે. પુણ્યા શ્રાવકની એક સામાયિકનું ફળ તું લેતો અને તારા બધાય બધા. પછી શ્રેણિક ને સમજાણું કે કોકની સામાયિક નું ફળ આપણને કામ આવે. આ સામાયિક પણ આપણી જ જોઈએ. જૈન ધર્મ પુરુષાર્થ લક્ષી છે, પુરુષાર્થ આપણો પોતાનો, બોધ જ્ઞાની નો પુરુષાર્થ આપણો. અણે બોધ વિતરાગતા અચૂક ઉપાયા, બોધ જ્ઞાની નો અને વિતરાગતા તો આપણી, બે ઘડીની. કેટલી બે ઘડી? એટલે કેટલું? 1 કલાક નહી, કેટલી? 48 મિનિટ. અહીંયા મિનિટમાં શબ્દ પ્રયોગ છે, 48 મિનિટ. 1 કલાકમાં 12 મિનિટ ઓછી, 24 કલાકમાં આપણે કઈ 1 કલાક ગરમ થાય, 1 કલાકની જરૂર નથી, 48 મિનિટ કીધી. ધર્મનું સામર્થ્ય લક્ષમાં આવે એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પોતાની અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. આ જગતની રચના તો અનંતા જીવનો વિભાવ છે, કારણ પકડી લે જીવનો વિભાવ છે, સ્વભાવ નથી. અને એ વિભાવ પોતે કર્યો છે, જીવે કર્યો, પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને કર્યો છે. હી હેઝ ક્રોસ્ડ હિઝ લિમિટ, એણે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. એના ફળ એ જીવ ભોગવે છે, એટલે એ જગતનો ભાગી થયો છે. જગતનો કર્તા નથી અને પૂર્ણ જગતનો ભોગી નથી, એક જગતના અંશની સાથે એનો સંબંધ છે, પૂરેપૂરા જગત સાથે એનો સંબંધ નથી. પણ જગતના એક કોઈ એવા અંશ સાથે આ જીવ જોડાયેલો છે. કેટલા પ્રમાણમાં? તો જેટલા પ્રમાણમાં એણે પોતે જેટલો વિભાવ કર્યો, જેટલા પ્રમાણમાં એણે પોતે પ્રભાવ પ્રત્યેના આસક્તિ પરિણામ મોહ પરિણામ કર્યા દર્શન મોહના કારણે, તેટલા પ્રમાણમાં એ જગતથી એ જોડાયેલો છે. માટે તે રચનાનું કારણ, આ જગતની રચનાનું કારણ પરમાત્મા નથી. પરમાત્માથી જગતની રચના થાય નહીં, શક્ય જ નથી, કેમ કે એ તો પરમાત્મા છે. એ કર્મ કેવી રીતે બાંધે અને કર્મ બાંધ્યા વિના આ પૂતગળ કેવી રીતે પરિણમે જગત રૂપે?
આ પૂતગળ વર્ગણા
કર્મ રૂપે પરિણમે કેવી રીતે? તો જૈન સિદ્ધાંતો વિપરીત કહે છે કે જો જીવ પરમાત્મા થયો તો એની તાકાત નથી જગત બાંધી, બાંધે જ નહીં, વાત પૂરી થઈ ગઈ, તો પરમાત્મા થયો. આ તો મલિન આત્માનું કામ છે જગત બાંધવાઈ, રાગ દ્વેષી આત્માનું કામ છે, રાગી દ્વેષીનું કામ છે, આ નિર્મળ ચેતનાનું કામ છે જગતની રચના કરવી. આખો માર્ગ કેવો ભિન્ન, કેટલો સ્પષ્ટ બતાવે છે કે તમે જેને પરમાત્મા કહો છો, કૃપણદેવ કહે છે ઈશ્વર શુદ્ધ સ્વભાવ. આ ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ, શુદ્ધ ચેતના. આવી ચેતના પોતાના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર એવા ગુણોની અંદર, સુખ વીર્યના ગુણની અંદર જે ચેતના પોતાની આત્મ રમણતામાં લીન છે, સમયે સમયે અનંત અવ્યાબાદ સ્વરૂપની જે ચેતના ભોગતા છે, એ ચેતના આ જગતને નિર્માણ કરવામાં કોઈ કરી શકે તો કે એ પરમાત્માનું કામ જ નથી. પરમાત્માનું એ કામ જ નથી. પરમાત્માનું કામ તો નિજ સ્વરૂપમાં લીન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. હવે એની તો પરમાત્માની અવસ્થા તો એ છે કે એને તો પોતાનું નિજ સ્વભાવના જ્ઞાનની અખંડ ધારા પ્રગટી છે, અને અખંડ ધારા પ્રગટવાને કારણે પોતાનો સુખરૂપી સ્વભાવ છે એનું સુખ એને અવ્યાબાદ પડે છે અને અનંત રૂપની અંદર છે, એટલે કોઈ દી હવે ક્ષય થવાનો નથી અને એમાં કોઈ બાધા ઉત્પન્ન થવાની નથી, કારણ કે અંતરાય કર્મ છે નહીં. આવી અદભુત સ્થિતિ એ તો પરમાત્માનું સ્વરૂપ છે. તો જગતની રચનાનું કારણ શું? જીવનું અજ્ઞાન. જગતની રચનાનું કારણ જીવનું અજ્ઞાન. એના ઉપર લક્ષ દે અને પોતાની અહમ રૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. બંને વસ્તુને જરા ફરીથી જોડવી પડશે, ફરીથી સમજવી પડશે કે મેં મારા અજ્ઞાનથી, મેં મારા વિભાવથી, મેં મારા આ પ્રકારના વિભાવ પરિણામથી આ જગતની રચનામાં હું એનો ભાગી થયો, એ મારી ખરેખર ભૂલ હતી. ઇટ વોઝ માય મિસ્ટેક, ઇટ વોઝ ધ લેપ્સ ઓન માય પાર્ટ. એ મારું કામ નહોતું, એ મારી ચ્યુત હતું, એ વિચ્યુતિ હતી, સ્વભાવથી વિચ્યુતિ હતી. અને છતાં એમ છે કે હું બધું કરું છું. અહંભાવ ઉલટાનો મજબૂત થયો. એક તો ભૂલ કરી અને પાછો આપણે કે હતરાણો દાસ, પાછો એક તો ભૂલ કરીને આ જીવની દશા તો જુઓ, ભૂલ કરીને પાછો ડાયો થાય છે. એટલે અહમ રૂપ ભ્રાંતિનો પરિત્યાગ કર. જ્ઞાની કે છે એક તો આવું ઊભું કર્યું, ઉંબાડ્યું, અને પાછો એની અંદર ઊભું તો કર્યું જ, પણ એ પોતાના ઊભા કરેલા સંસાર સાથે એને પોતાની અહમ રૂપ ભાવથી જોડાઈ ગયો. એક તો ઊભો કર્યો, એ જ ભૂલ કરી. ભૂલનો તો ખેદ હોય, ભૂલનો પશ્ચાતાપ હોય, ભૂલનો શોક થાય, ભૂલની આલોચના થાય, ભૂલની માફી મગાય, ભૂલ છોગે ચડાવાય, ભૂલનો ધજાગરા હોય. અહીંયા કે છે કે પોતાની અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. જીવે જગતની રચનામાં ભાગી થયો છે અને પાછો એ રચનાની અંદર પોતે માને છે કે પોતે તો ઉત્કૃષ્ટ કર્યું છે, આ જોયું, આ ફલાણી જગ્યાએ એ આપણે હતા ને ત્યારે થયું છે, આ આપણા કાર્યકાળની અંદર, ત્યાર પછી તો કોઈ આવું કર્યું નથી અને કોઈને આવી ખબર ન પડે. આ હું હતો ને ત્યારે રસ્તો થયો હતો, હું હતો ને ત્યારે ગટરું નખાણી હતી, હું હતો ને ત્યારે આ બંગલો બંધાણો હતો, આપણે હતા ને ત્યારે પેઢીમાં આટલું હાલતું હતું, એ જો હું નથી હવે ખબર પડશે. અરે ભાઈ, અત્યારે ભ્રાંતિ, અહમરૂપ ભ્રાંતિ જગતના નિર્માણમાં એ તે સારું કામ કર્યું છે કે ભૂલ કરી છે તો નક્કી કર. પેલા તું શેનું અભિમાન લઈને આવેલો છું? એની રચનાના કારણમાં તો તારી ભૂલ હતી. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, આ તો મારે કરવું જોઈતું નહોતું, આ સંસાર મેં ઉભો કર્યો, આ મારા 5 દીકરા છે, આ મારા સંબંધી છે, આ મારો પરિવાર છે, આ આપણું બધું સામ્રાજ્ય છે, આ ઘરના ઘર કેરા,
આ બાપ દાદા તો દેવું મૂકીને ગયા હતા, એ બધા મૂર્ખા હતા. આ મેં આ બધું કર્યું અને બધા છોકરાને અત્યારે નાખી દેતા 5-5 લાખ રૂપિયા છે અને હવને ઘરના ઘર છે અને એક એક ની હવને 20-20 તોડા હું ચડાય બોલો કેવું જ કઈ. હવે આ ડાપણ મુકતા રૂ ઉભું કરેલું જગત એની સાથે જ્ઞાની કે છે અભેદ થા અને એની બદલે અહમરૂપ ભ્રાંતિ, અહમરૂપ ભ્રાંતિ નો પરિત્યાગ કરવો. જ્ઞાની કે છે આનો ત્યાગ કર અને વારંવાર વિચાર કે હે પ્રભુ કેવા ભાવ કર્યા તે ફરી પાછો મનુષ્ય થયો અને મોક્ષના માર્ગે સાધવાની બદલે સર્વસંગ પરિત્યાગ કરી અસંગની આરાધના કરી અને હૈલું જવું તો એકલું એની બદલે આ સંઘનો પનારો પડ્યો. કેવી ભૂલ કરી હશે કે આવો બોળો પરિવાર આવ્યો, કેવી ભૂલ કરી હશે કે આવા વહીવટ ને વેપાર હાથમાં આવ્યા, કેવી ભૂલ કરી હશે. તો એની બદલે એમ કે જોયું આપણે આટલી એજન્સી, આપણું આટલું ટર્નઓવર, આપણી આટલી બ્રાન્ચ, અરે આ ભૂલ છે કે આ તારી હોશિયારી છે. આપણે જ્ઞાનીની દ્રષ્ટિ વિચારીએ છીએ અત્યારે, કેમ કે વિચારવામાં એક જ દ્રષ્ટિ વિચારે આપણી પાસે મર્યાદા છે વાણીની. આપણે જૈન દર્શનમાં કહ્યું છે સાપેક્ષવાદથી વસ્તુને કહેવા સમજવાનું અને સ્યાદવાદની શૈલીથી કથન કરવાનું બધું જ છે. એની વાત મહિમા ગાવો હશે તેથી ગાશું, પણ બીજા પ્લેટફોર્મ ઉપર આયા નહીં. અહીંયા તો એ જ કેવું છે કે મને જે મારો સંસાર છે એ મારી ભૂલ છે, એ મારી હોશિયારી છે. જેના હું દિવસ રાત વખાણ કરું છું, જેની મને શાંતિ થાય છે અને જેમાં કઈ ડિસ્ટર્બન્સ થાય છે તો ખેદ થાય છે. નાલાયકને કઈ ખબર નથી કે તારા બાપે કેટલો પસીનો પાણી કર્યું છે, લોહી વેવડાયું છે આની અંદર અને તું આ ધંધા કરસ. ભાઈ આ તને ખેદ થયો, પેલા ભૂલ જ કરી હતી, હવે તારા અજ્ઞાન પરિણામની અંદર બીજું પરિણામ શું કામ ઉમેરસ, શું કામ ઉમેરસ. જો અહીંયા વ્યક્તિગત ધર્મની વાત ચાલે છે, સૌએ આપણે પોતે પોતાના આત્માનું કલ્યાણ કરવાનું છે. આ બધા સંસારના સંબંધ છે ને એ મોહપાસના છે, કોઈ કાયમી નથી, કોઈ શાશ્વત નથી, કોઈ સગા સંબંધી આપણા કાયમી સગા સંબંધી નથી. માટે ક્યાંય પ્રકારની ખોટી લાગણીમાં ખેંચાવાની જરૂર નથી, એટલીસ્ટ આ સ્થાનમાં. પછીની વાત પછી, અહીંયા તો સમજી જ લેવાનું, પછી અહીંયા ભૂલે છો કે પાછું યાદ ન આવે કુટુંબી જણો હા એટલે આની અરે આપણે આટલું કરી છે ને આમ કે સ્વાધ્યાયમાં. અહીંયા તો અનાદિ અનંતથી આવા તો કંઈક સગાવાલા કર્યા, આવા તો કંઈક ભવ ભવાંતર કર્યા, આવા તો કંઈક ખેલ ખેલા. અહીંયા તો વાત છે કે જીવનું કલ્યાણ થયું, આત્મહિત આત્મકલ્યાણ શેમાં છે, કઈ વિચારણામાં છે, કયા ભાવનું ભૂલી ગયો છું, મારી અનાદિની ભૂલ શું છે, એ ભૂલને સમજવી પડશે. અહમરૂપ ભ્રાંતિ, જગતની રચનામાં તું છો તો આ જગત પરમાત્માએ નથી કર્યું, તે કર્યું છે. અને તારા જ્ઞાનની તાકાત ઉપર નથી કર્યું, આત્માના ચૈતન્યની તાકાત ઉપર નથી કર્યું, એના અજ્ઞાનની તાકાત ઉપર કર્યું. વર્ગણાઓને પરિણામ આવી છે તે વસ્તુના રચનાના રૂપમાં, આ રચના છે એ સ્વયં ન થાય. પુદગઢ પરમાણુના સ્કંધ છે, પુદગઢ પરમાણુના સ્કંધ છે, એ બધા વાતાવરણ પ્રકૃતિ એની એક સ્વયંભૂ વિસ્તરસા પરિણામ કહેવાય છે. વિસ્તરસા વિસ્તરસા પરિણામ એટલે સાહજિક પરિણામ, એ ભેગા થાય અને એની અંદર વંટોડિયા ને બધું થાય તો મોટો હિમાલય જેવડો પર્વત પણ થઈ જાય. એ પરિણામ સાહજિક છે, વિસ્તરસા પરિણામ છે. પણ 150 માળનું બિલ્ડિંગ બનાવીએ તો એ વિસ્તરસા પરિણામ છે કે મિશ્રસા પરિણામ છે? મિશ્રસા એટલે જ્યાં જીવ અને પુદગળ એ બંનેનું સંયોગી પરિણામ, એને મિશ્રસા કહેવાય. અને વિશ્રસા એટલે સાહજિક, એમાં જીવ હોય કે ન હોય આત્માના સદભાવની જરૂર નથી, જીવના સદભાવની જરૂર નથી. તો 150 માળનું મકાન થયું, આ જગતનો એક ભાગ છે, આ રચના છે. આ રચના કરવામાં જીવ ન હોય તો રચના થાય ખરી? અને જીવ હોય ને તો હિમાલય ન થાય. અને ખીણ થાય, નદી થાય, પર્વત થાય, આવી પ્રકારના અને ઉજ્જળ થઈ જાય, આ બધા વિસ્તરસા એના સાહજિક પરિણામ છે. પુદગળ પુદગળના સાહજિક પરિણામ છે, પણ જ્યાં રચના આવી ત્યાં મિશ્રસા પરિણામ છે. અને મિશ્રસા પરિણામમાં જીવ અને એ જીવનું અજ્ઞાન જોડાયેલું છે, જ્ઞાન જોડાયેલું છે. જ્ઞાનીએ કોઈ બંગલા બંધાવ્યા? એ તો છોડીને નીકળ્યા. મહેલ બંધાવ્યો,
જેને બંધાયો હશે એની દશા અદભુત છે, અને જેને છોડ્યું હશે એને એની કેવી હશે? છ ખંડના રાજપાટ મૂકીને ચક્રવર્તી જેવો ચક્રવર્તી ઝાલી નીકળે. અને ભગવાન લખે છે કે હાથમાં પાત્ર લઈને એક ભિક્ષા ઉપરનું પોતાનું જીવન કોણ? છ ખંડનો ચક્રવર્તી બીજે જ દિવસે ચાલી નીકળે.
તો જ્યાં જ્ઞાનની પૂર્ણતા છે, ચૈતન્યની પૂર્ણતા છે, ત્યાં જગતની રચના નથી. જે અજ્ઞાન છે એ જ જગતની રચનાનો આધાર છે.
પણ એ ભૂલ કરી છે. આ ભૂલમાં હવે પાછું એને છોગું ચડાવવાનો કોઈ પરિણામ કરવો નહીં. એ શું ચડાવે છોગું?
તો કે જે પોતાની અહમરૂપ ભ્રાંતિ. શબ્દ શું મૂક્યો જ્ઞાનીએ? ભ્રાંતિ. આ તારી ભ્રાંતિ છે,
અહમરૂપ. ખરેખર તો પૂર્વના બાંધેલા કર્મો ઉદયમાં આવ્યો છે, એટલે આ સમયે આપણે નિમિત્ત થયા છીએ. હું એક મકાન બાંધું, બહુ મોટું મલ્ટીપલ કોમ્પ્લેક્સ, એમાં હું તો આર્કિટેક્ટ જ હોઉં. તો કેના કેના કારણોથી એ મકાન બંધાયું છે, કેટલાના પૈસા, કેટલાની મજૂરી વગેરે, પણ છતાં મને એમ થાય કે આ આપણે,
ધીસ ઇઝ માય.
તો આ ભ્રાંતિ, આ ભ્રાંતિમાંથી જીવને નિવૃત્ત, આવી બધી રચનાની ભ્રાંતિ છે. આ જીવને પોતાના સંસારની ભ્રાંતિ છે, છે એનો જ. પણ જ્ઞાની કે છે ભૂલ છે માટે એની માલિકી છોડી દે, ભૂલ છે માટે એની માલિકી છોડી, અને જે તારું છે એની માલિકી પકડ, જે સ્વભાવથી તારું છે એની માલિકી પકડ, નહીં તો બંધાઈશ. ભૂલ છે એની પણ માલિકી કરીએ તો શું થાય? બંધન, મમત્વ. મમત્વ એ જ બંધ. માટે એક ભૂલ પૂર્વે કરીને આવ્યો છું, બીજી ભૂલ આ વર્તમાન પર્યાયમાં કર્મમાં. આ જ્ઞાની કે છે પોતાની અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો, સર્વ પ્રકારે કરીને એક એક વાક્ય એવું અંતકણમાં હૃદયસ્થ કરવો, સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે. એ રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે. કેનો ઉપભોગ? જગતની રચનાનો ઉપયોગ. જગતની રચનાનો બધાનો ઉપભોગ આપણે કરવાના છીએ કે જેટલાની માલિકી આપણી છે એનો ઉપભોગ કરવાના છીએ? કોક કયો ત્યાં સીધા આલો કે બાપનો બગીચો નથી. આપણે રસ્તાનો ઉપભોગ આપણી રીતે કરી શકતા નથી. આપણે બસમાં બેઠા હોય તો કોઈ કંડક્ટર જેવો પણ કે એ સેઠ પગ નીચે રાખો. ટ્રેનમાં જતા હોય આપણે કઈ પણ ટિકિટ ખર્ચી છે, ટિકિટ ખર્ચી જ બેહવાની છે, બગાડવાની નથી. આ એકનો ઉપભોગ આપણે કરી શકતા નથી. આપણે કેનો ઉપભોગ કરી શકીએ? જ્યાં આપણે મારી કી મારી, મારા બાપની એમ માનીને બેઠા. પણ આ એક છે આપણું કે આપણા બાપનું?
કહત કબીરા સુનો મોરે ગુનિયા, આપ મુવાપી છે ડૂબ ગરી દુનિયા, ઈસ તન ધન કે કોણ બડાઈ, દેખત નયન મે મીટી મિલાઈ, ઈસ તન ધન કે.
કબીર સાહેબ કે છે આંખ વિચાઈ ગઈ, આ દુનિયા ખતમ. જે માની મારી, મારા બાપની, મારી દસ્તાવેજની માલિકીની, સુપ્રીમ કોર્ટ પણ આમાં ના ન કહી શકે. આવું બધું તે તારી જેટલી અહમરૂપ ભ્રાંતિ હતી એ સુપ્રીમ કોર્ટ એના ઠેકાણે ઊભી છે,
દસ્તાવેજે વોલ્ટમાં પડ્યા છે,
બધું જ એમને એમ છે. તું આયેલો ગયો છું, વાત પૂરી થઈ ગઈ ને, હવે બીજું આવીને એમ શું કે આ પાટી ઉતારી નાખો, હવે
આ પાટીઓ
ઉતારી નાખો. એ તો ગયા, અને હગા દીકરાઓ પણ 15 થી 25 સ્વસ્થતા પ્રાપ્ત કરી અને કોર્ટમાં જઈને કે નામદાર સાહેબ અહીંયા જરા મારું નામ દાખલ કરી દો ને. તો કે કામ તારા બાપનું તો શું વાંધો આવ્યો? ગયા આવે પછી વળી પાછો કોકનો વાંધો આવે વળી પાછો. આ હગા વાલામાં કોઈનો ભરોસો કરવા જેવો નથી. અને જલ્દી જલ્દી આપણા નામે ચડાવી દો એટલે રજિસ્ટરમાં,
મ્યુનિસિપાલિટીમાં, ચારે બાજુ
6 મહિના આપણે દોડધામ શેની કરી છે? ઓલાની સદગતિ થાય એની, કે આપણું આ બધું હરખું થાય એની.
સંસાર છે, ચાયલા કરશે એની આપણે જાજી ઓલી નથી કરવી. સમજવું પડે જીવને, આ બધું કરતા કરતા હું ભિન્ન છું, હું ભિન્ન છું, હું નિત્ય છું. આ બધી જ પર્યાય છે, આ પરિભ્રમણ છે, આ એના ખેલ છે, આ તો બધા ભાવના ખેલ છે. તો એનાથી બંધાય નહીં, રાગદ્વેષ ન થાય, મોહ પરિણામ ન થાય, આવેશ આક્રોશ ન થાય, અને રાગદ્વેષ કશાય પરિણામ નહીં થાય. એ જીવ અડધી બાજી તું જીતી ગયો. સંભાવમાં રે, અંતરનું સુખ અંતરની સમસરણીમાં છે. સમસરણી લાવો, બધું કરતા પણ સમસરણી લાવો. કર, નક્કી કર, થયું તો બરોબર છે, ન થયું ખટક કાઢી નાખ મનમાંથી. કેનું કેને ભોગવવાનું હશે કોને ખબર છે? કયા પૂદગળ સાથે કેટલાય જીવ જોડાયેલા છે, સ્પર્ધાત્મક સ્થિતિ છે. કેટલાય જીવ જોડાયેલા છે, એક બંગલા સાથે, એક મકાન સાથે, એક જમીન સાથે, એક કારખાના સાથે. એ એટલે કારણે બધો સંઘર્ષ થાય છે. આપણે કઈ સર્વાંગ સુવાંગ આપણી માલિકી નથી, આપણે માનીને બેઠા છે. જ્ઞાની કે જે ખબર નથી કેના પુણનું તું ખાઈ રહ્યો છું. અભિમાન ક્યાંય કરવા જેવું નથી, કારણ કે અગમ નિગમના ભેદ આપણને ખબર નથી, આપણને આ રહસ્યની ખબર નથી. આ કર્મ સિદ્ધાંત અતિ કહન છે. આ જૈન વિચારક સિવાય તો કોઈની એમાં તાકાત નથી કે પગ પેસારો કે ચંચુપાત કરી શકે, અને કોઈએ કરી નથી.
હવે મૂકી દીધું કે ભગવાન કરી આચું.
આખી જગતની રચના ઉપર જઈને કીધું કે અજ્ઞાની આત્માનું આ નિર્માણ છે. પરમાત્મા તો કોઈ દી જગતનું નિર્માણ ન કરે,
ઈજે ન કરે, એને શું લેવા દેવાનું છે? અદભુત વાત. મોક્ષ મારાના પાઠમાં કૃપાળુદેવે એ વાત મૂકી છે જગતની ચમત્કૃતિ વિશે. 16 વર્ષની ઉંમરે એને જે વાત મૂકી છે, અકાટ્ય તર્કથી જે આખું વાત મૂકી છે, ત્યારે ખ્યાલ આવ્યો. અને લખ્યું છે કે એ મધ્યમ ભયના ક્ષત્રિય રાજકુમારે જગત કરતા ઈશ્વરનો છેદ ઉડાડ્યો, તે એના ગુપ્ત રહસ્યને પામ્યા વિના ઉડાડ્યો હશે. એ મધ્યમ ભયનો ક્ષત્રિય રાજકુમાર એટલે ભગવાન મહાવીર. વર્ધમાન 30 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરીને એને જેને જગતને બોધ આપ્યો, કે છે કે મધ્યમ ભયનો ક્ષત્રિય રાજકુમાર એને જગત કરતા ઈશ્વરનો છેદ ઉડાડી દીધો, એ મસ્ત ઉડાડ્યો છે. કૃપાળુદેવ લખે, આ 16 વર્ષની ઉંમરે લખે છે. મોક્ષમળાના પાઠ વાંચો. જૈન દર્શન શું છે, એની ખૂબી શું છે, એની પૂર્ણતા શું છે, એની તર્કબદ્ધતા શું છે, એનું વૈજ્ઞાનિક પણ કેટલું બધું છે, સહજમાં પ્રતીતિમાં આવેલું છે. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવા યોગ્ય છે. ઉપભોગ નહીં, સેનો નહીં, જગતની રચનાનો નહીં. હવે મારો પરિગ્રહ એ જગતની રચનાનો ભાગ ખરો કે નહીં? તો મારું કાપડ એટલે આપણે એમ કે બોમ્બે ડાઈંગનું છે, આ આપણે આનું કઈ કેટલી કેટલી કંપનીઓ, નામ યાદ નથી આવતું, રિલાયન્સ નું છે કે ફલાણ વિમલ નું છે ને રેમન્ડ નું છે ને, એ બધી જગતની રચના છે ને. આખરે તો પછી મેં સીવડાવ્યું એટલે એટલું મારું, પણ આખી રચના તો જગતની થઈ ને, એની ફેક્ટરી, એના કારખાના. આ ઉપભોગની ઈચ્છા ત્યાગવા યોગ્ય છે. સેની? જગતની રચના. હવે મકાન મારું છે, એ જગતની રચનાનો ભાગ ખરો કે નહીં? કે તારા મકાન વિના બાકીનું જગત અને તારું મકાન જગત નહીં એમ. તો મારું મકાન જગતની રચનાનો ભાગ, મારો પરિગ્રહ જગતની રચનાનો ભાગ, મારા વસ્ત્રાભૂષણ અલંકાર જગતની રચનાનો ભાગ, રોજ બરોજમાં મારા ચાલતા જેટલા ક્રમ ઉપક્રમ ભોગ ઉપભોગના સાધનો જેટલા છે, એ બધા જગતની રચનાનો ભાગ. જગતમાં હોય તો મારે ત્યાં આવશે ને, કોકે કપરકા બી બનાવ્યા ત્યાં મારા ઘરમાં આવ્યા ને. જગતની રચના છે આ બધું. કેટલું ફર્સ્ટ ક્લાસ બ્યુટીફુલ ટીવી છે, એ જગતની એ ટીવી છે. પછી પૈસા દીધા તો એક ટીવી તારું થયું, બાકી તો લાખો ટીવી બને છે. તો જગત આ જ છે, આ પ્રકારનું જગત. કેટલા મકાનો, કેટલી જમીન, કેટલા વસ્ત્રો, કેટલા આભૂષણો, કેટલા નત નવીન સાધનો, અનંત અનંત ભોગ ઉપભોગના સાધનો, એ જ જગત. જગત એટલે શું? અને એમાંથી હું જેટલું લઈ આવ્યો અને જેટલું વાપરું છું, એ કે છે કે અને નથી લાવ્યો હજી, એની લાવવાની અભરખા એમને ઉભી છે. મનમાં ભાવ તો એવો છે કે આ બધું મારે ત્યાં આવી જાય, આ બધાનો માલિક હું થાઉં. આપણી દશા તો સિકંદર જેવી છે.
રોવા માંડ્યો રાજા ફિલિપનો પુત્ર એલેક્ઝાન્ડર, 14 વર્ષની ઉંમરે રોવા માંડ્યો.
કા? તો કે ફિલિપ રાજા યુદ્ધમાં વિજય કરીને પ્રાપ્ત આવ્યા, કે બાપુજી તમે જ આમ બધા વિજય પ્રાપ્ત કરવા માંડશો તો પછી હું શું કરીશ, આખી દુનિયાને જો તમે જીતી લેશો તો મારા હારું કઈક તો રહેવા દેજો, મારે પણ પરાક્રમ કરવું છે અને દુનિયા જીતવી છે. આપણે બધાને મરતી વખતે આ ભાવ છે કે હજી થોડોક 5 વર્ષ હે ભગવાન ઉતાવળ કરી, જરાક રહેવા દીધો હોત તો જગત ઘણું મારા ભેગું કરી લે. આપણે એમ કહીએ કે બહુ કરી ગયો, કુટુંબ માટે ઘણું કર્યું, તો કે હજી 10-એક વર્ષ જીવા હોત ને તો બહુ સરસ થઈ જાય, અમે આમ જલસા થઈ જાય. પછી અત્યારે તો હજી અમારે દુકાન સંભાળવા જવું પડશે. આ બાપા વહેલા મરી ગયા. શું કામ મરી ગયા? કે દહેડો કરતા હતા, એ બધી ઉપાધિ કરતા હતા. અમારે કોઈ દી મ્યુનિસિપાલિટી જોવા જવું નથી પડ્યું, કોઈ દી સેલ ટેક્સ ઇન્કમ ટેક્સ અમે નથી કર્યું, બધી પાપની પોટલા એને જ ઉપાડ્યા જિંદગી ભર. એ જ મુઓ છે, અમારા દીકરા મારા દીકરા મારા સંસાર, કોઈ દી છોડ્યું નહીં, છાતીએ બાંધીને સંસાર વળગીને. એટલે એમ કહે કે બાપા 5 વર્ષ જીવા હોત તો સારું. શું કામ? કે એ કૂચે મરત ને, અમે તો જલસા કરતા હતા, અમે મહિના મહિના થી ફરવા જાય 5-સ્ટાર હોટલમાં. કોઈ દી બાપા એમ ન કે હા હા બેટા ફરણ હું બેઠો છું ને, આ બધી માયા તમારી હાચવી ને, કેમ કે બધા વતી પાપ કરવાનો ઈજારો આણે લીધો છે. મૂરખ કેતો નથી કે હવે તમારે જે કરવું હોય કરો, મારે જોતા 5-10 વર્ષની મેં મને જોઈ તો આહાર મળી જશે, મારે ચિંતા નથી. તમારે કરવું હોય તો કરો, ન કરવું હોય તો ન કરો. નો ડેલિગેશન, છૂટે તો ખરી પરિગ્રહની ભાવના. અહીંયા સર્વ પ્રકારની વાત કરીને બેઠા છે, કોને છોડવું છે, ક્યાં છે હિંમત, ક્યાં છે સાહસ, ક્યાં છે જીવનની સાચી દ્રષ્ટિ. 5-25 વર્ષનું આયુષ્ય છે, એની અંદર આવતા અનંત ભવ સુધારવા માટેનો અવસર છે. થઈ શકે એમ છે, વિતરાગના શરણે જો આવી કોઈ પ્રાપ્ત થાય તો તારી અનંત પેઢી સુધી તું સુધી સુખી થઈ શકે એમ છું. એકલો આવ્યો છું, એકલો જવાનો છું. એકત્વની ભાવના મગજમાં લઈ લે, અને અન્યત્વની ભાવના કોઈ કોઈનું છે નહીં. વાસ્તવમાં જે છે એ ભૂલનું પરિણામ છે, એમાં રાજી થવા જેવું સારું છે ખરાબ છે. સારું, શુભ કર્મ કર્યા છે, પણ કર્મ કર્યા એ ભૂલ કે નહીં, પછી શુભ કર્યા કે અશુભ કર્યા એ પછી નક્કી કરશો કે આ બધા અમને અનુકૂળ છે, એ અમારી ભૂલ પણ છે ખરા ને. એ કર્મના ઉદય ને, કર્મનો ઉદય તો કર્મ ભૂલ કે નહીં, તો સિદ્ધ પરમાત્માને શું કેવું કે બધા કર્મનો જેને નાશ કર્યો એ નિર્દોષ છે, આપણે દોષિત છીએ, આપણે દોષિત છીએ, આપણે કર્મબંધથી આવૃત છીએ. પછી શુભ કર્મ કે અશુભ કર્મ એની ચિંતા અત્યારે આપણે, એ વિષય આપણો નથી. સર્વ પ્રકારે કરીને એ રચનાના, સર્વ પ્રકારે કરીને કોઈ રીતે આ રચનાના ઉપભોગ માટે આશા આકાંક્ષા કરવી યોગ્ય નથી. એટલે જ્ઞાની કહે છે સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે. થયું તે થયું, રચના થઈ ગઈ તો ભલે થઈ ગઈ, ભૂતકાળના અજ્ઞાનને કારણે ભૂલને કારણે જે થવું તે થઈ ગયું, ભલે થઈ ગયું, એનો ઉપભોગ હવે મારે કરવો નહીં. તો જૈન દર્શનમાં આવે પરિગ્રહ પરિમાણ, દ્રવ્ય સંક્ષેપ, વ્રત લે, વીરતિ ધર્મનો સ્વીકાર, સંયમ ધારણ કરો. પણ આ બધું છે માણવું નહીં તો કે નહીં. ભોગની ઈચ્છા સર્વ પ્રકારે કરીને, આ સર્વ પ્રકારે કરીને ઉપભોગની ઈચ્છા ત્યાગ. એટલે જૈન દર્શન કહે છે સર્વસંગ પરિત્યાગ, સર્વ પ્રકારે ભોગની ઈચ્છાનો ત્યાગ એટલે સર્વસંગ પરિત્યાગ. કરવું હોય તારે તો આ કરવા જેવું છે કે જે જે પ્રાપ્ત થયું છે કર્મના ઉદયને આધીન, એ બધામાંથી તારી ચિત્ત વૃત્તિઓને ખસેડી દે ક્રમશઃ, ધીરે ધીરે, સમયે સમયે, જેમ જેમ અવકાશ પ્રાપ્ત થાય તેમ તેમ જીવનું આત્માનું બળ વધાર, નહીં તો આ રચના સાથે તું બંધાઈ જાય. અભેદ દશા આવ્યા વિના જે કોઈ પ્રાણી આ જગતની રચનાને જોવા ઈચ્છે છે તે બંધાય છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું.